ஓம்காரமிந்தும் ஜயந்தி யோகின கமலமோஷனோ ஸ்ரீமுக்காராய நமோ நம மங்களம் மகவானோ மகிழமோத்தமோனி மங்களம் குறிக்கொண்டாரி ஜெயந்திரமோசு மங்களம் நமா சமரிசாராய் சுவாமி பூத்தியா சாஸ்தே ஜீஸ்வராய் பரவாய சிவராமா.
સમયસારનો સ્વાધ્યાય આપણે શરૂ કરીએ છીએ. એમાં આજે બીજી ગાથા પછી ત્રીજી ગાથાનો જે અર્થ કર્યો છે ત્યાંથી સ્વાધ્યાય શરૂ કરવાનો છે. પણ એ પહેલા બીજી ગાથા ઉપર સહેજ આપણે દ્રષ્ટિપાત કરી લઈએ કે બીજી ગાથામાં આપણે શું વાત આવી. બીજી ગાથામાં સરસ્વતીને નમસ્કારની વાત આવી અને સરસ્વતી કોને કહ્યું તો કે જ્ઞાનને સરસ્વતી કહેવામાં આવી. તીર્થંકર ભગવાનની વાણી છે એને સરસ્વતી કહેવામાં આવી. જ્ઞાન એટલે કેવળ જ્ઞાન અને શ્રુત જ્ઞાન જે આત્માનું સ્વરૂપ જણાવનારા છે અને જે સ્વરૂપ દર્શાવનાર ભગવાનની વાણી છે એને જ સરસ્વતી કહેવામાં આવી. બીજી કોઈ સરસ્વતી દેવી નથી, કોઈ સ્ત્રી નથી, માત્ર જે જીનવાણી છે તે સરસ્વતી છે. અને એવી સરસ્વતીની મૂર્તિને આશીર્વચનરૂપ નમસ્કાર કરવામાં આવ્યા. એ પછી આપણે ત્રીજો શ્લોક લીધો એટલે કળશ ત્રીજાનો અર્થ આપણે કર્યો અને એ અર્થમાં આપણે આગળ હવે આ સ્વાધ્યાય કરીએ. અમૃતચંદ્રાચાર્ય ભગવાન આ સમયસારમાં એની વ્યાખ્યા કરતા કહે છે. હવે સમયસારમાં અહીંયા જોઈએ તો બે અર્થ થાય છે. આ સમયસારમાં કહેતા એટલે કે કુંદકુંદાચાર્ય ભગવાને જે 415 ગાથાનો જે ગ્રંથ લખ્યો એ સમયસાર, અને બીજી રીતે કહીએ તો કે સમયસાર એટલે આત્મા, એ આ આત્માનો સાર કહેતા અથવા તો કુંદકુંદાચાર્ય ભગવાને રચેલ આ ગ્રંથની વ્યાખ્યા કરતા, એનો સાર કરતા, એની ટીકા કરતા અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે એવું કરતા મારી અનુભૂતિની એટલે કે મારી અનુભવરૂપ પરિણતિની એ પરમ વિશુદ્ધિ થશે અને થાવ એવો ભાવ વ્યક્ત કર્યો. મારી અનુભૂતિની અર્થાંત અનુભવન રૂપ પરિણતિની પરમ વિશુદ્ધિ થાઓ. વિશુદ્ધિ કહીએ ત્યારે એમાં હજી મલિનતા હોય અને શુદ્ધિની વૃદ્ધિ થતી હોય એ સ્થિતિને આપણે વિશુદ્ધિ કહેવામાં આવે. અહીંયા પરમ વિશુદ્ધિ શબ્દ મૂક્યા છે. પરમ વિશુદ્ધિ એટલે પૂર્ણપણે શુદ્ધિ થાઓ, એવી પર્યાય પ્રગટ થાઓ. અને એ પરિણતિની પછી વાત કરતા કહ્યું છે કે પરિણતિ કઈ રીતે છે, તો કે મારી પરિણતિમાં જે મલિનતા છે એનું કારણ મોહનીય કર્મ છે. મોહનીય કર્મનો ઉદય એના કારણે, એની સાથે જોડાવાથી મારી પરિણતિ મલિન થઈ છે અને એ પરિણતિ હવે પરમ શુદ્ધ થાઓ. આ સમયસારનું વ્યાખ્યાન કરતા એની ટીકા કરતા. હવે સમયસારનું વ્યાખ્યાન કરવું, ટીકા કરવી એ તો પૂદગળ છે અને પરનું એવું પૂદગળનું કાર્ય કરતા પોતાને શુદ્ધિ કઈ રીતે થાય. જે વ્યાખ્યાન કરવું એ ટીકા લખવી, એ ટીકા એ શબ્દ છે અને શબ્દની રચના કરતા એ પૂદગળ, એની રચના થાય તો એમાં આત્માની શુદ્ધિ કેવી રીતે થાય. તો આત્માની શુદ્ધિ એ રીતે થાય કે સમય સાર એટલે આત્માનો સાર, અને આત્માનો સાર એ અમૃતચંદ્રાચાર્ય ભગવાન કે જેમને ત્રણ કષાયનો અભાવ થયો છે અને પ્રચુર સ્વસંવેદનની દશામાં નદના દિગંબર મુનિ એ સાધના કરી રહ્યા છે ત્યારે એમની દ્રષ્ટિ આત્મા તરફ જ રહી છે. પોતાનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ એ તરફ દ્રષ્ટિ રહી છે. વારે વારે એ પોતે પોતાના સ્વરૂપમાં ચાલ્યા જાય છે અને ત્યાં એ આનંદને અનુભવે છે. જેવું સ્વરૂપ છે એવા શુદ્ધ સ્વરૂપને એ પર્યાયમાં આનંદ અને સુખરૂપે શાંતિ રૂપે અનુભવે છે. દ્રષ્ટિ આત્મા તરફ છે, ધ્રુવ તરફ દ્રષ્ટિ થઈ છે અને બહારમાં આવે છે ત્યારે, ધ્યાનમાંથી બહારમાં આવે ત્યારે એવો વિકલ્પ આવ્યો, કેમ કે જે અનુભવ થયો આનંદનો, સુખનો, શાંતિનો, પોતે જ્ઞાનરૂપે પરિણમી ગયા. આત્માનો જ્ઞાન સ્વભાવ છે, એવા સ્વભાવે પોતે પરિણમી જાય છે અને અનંત ગુણોની પર્યાયનો પોતાને અનુભવ થાય છે. એટલે એવી દશા જ્યારે વર્તતી હોય ત્યારે એ ધ્યાનની દશામાંથી, એ સહાનુભૂતિની દશામાંથી જ્યારે પોતે બહાર આવે ત્યારે એવો અનુભવ અને દ્રષ્ટિ આત્મા તરફ, ધ્રુવ તરફ રહી હોય એટલે સ્વાભાવિક રીતે એવો ભાવ આવે. અને એવો ભાવ આવે ત્યારે જે કંઈ લખાય છે એ ભલે પેલી 415 ગાથા કુંદકુંદાચાર્ય ભગવાનની છે, એના આધારે, એના વિવેચન રૂપે, એના વિસ્તાર રૂપે લખાય છે, પણ એમના એ વખતના ભાવ કેવા છે તો પોતાના સ્વરૂપના લક્ષે સ્થિરતાના ભાવ છે. પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરવી છે એવા ભાવ છે. એટલે સમય સાર, એટલે આત્માનો સાર જેમણે ખરેખર આત્મસાત કર્યો છે, જેઓ એ આત્માના સારને પામ્યા છે પણ હજી પૂર્ણતાએ એ નથી પામ્યા, સ્થિરતા એમાં થઈ નથી. પૂર્ણ સ્થિરતા થાય એટલે કે એ ફરી પાછા બહાર આવે જ નહીં. ધ્યાનમાં ને ધ્યાનમાં એ પોતાના સ્વરૂપમાં સ્થિરતા પૂર્ણપણે પ્રગટ કરે એટલે એ શ્રેણી ચડી જાય છે. અને શ્રેણી ચડે એટલે પછી સાતમા ગુણસ્થાનમાં બે ભાગ આપણે કહીએ છીએ અને બીજો ભાગ છે એ એવી સ્થિરતાનો ભાગ છે કે જ્યાં એ સ્થિરતામાં આગળ વધતા એ શ્રેણી ચડે છે. અને શ્રેણી ચડે છે તો 8મું 9મું 10મું ગુણસ્થાન આવે છે. એ અંતર્મુહૂર્તમાં જ આવી જાય છે 8મું 9મું 10મું ગુણસ્થાન. એમાં ઘણી નિર્જરા થાય છે, ઘણી શુદ્ધિની વૃદ્ધિ થાય છે, એવી દશા એ પ્રગટ થાય છે. ત્યાં પહેલું શુક્લ ધ્યાન હોય છે. તો આ દશા હજી જ્યાં સુધી પ્રગટ નથી થઈ ત્યાં સુધી ભગવાન કુંકુંદાચાર્યની જેમ અમૃતચંદ્રાચાર્ય ભગવાન પણ 6ઠે ગુણસ્થાનકે શાસ્ત્રની રચના કરે છે અથવા તો આ સમયસારના શાસ્ત્રની ટીકા કરે છે. બંને મહાપુરુષોએ પોતાના સ્વરૂપમાં રહીને જ કાર્ય કર્યું છે. માત્ર જ્યારે બહાર આવ્યા છે એટલે સહજ રીતે એ જ ભાવ હતો અને એ ભાવ એ શાસ્ત્રમાં લખાઈ ગયો. કુંકુંદાચાર્ય ભગવાનની પણ એવી જ સ્થિતિ હતી. એ પણ પ્રચુર સ્વસંવેદન સહિત હતા, એમને તો ઘણી રિદ્ધિ હતી. એ વિહાર કરતા એટલે જમીનથી એ 4 આંગળ ઊંચા એ વિહાર કરતા, જમીનને એમના પગ સ્પર્શતા નહીં. અને તો મહાવિદ્ય ક્ષેત્રમાં જઈ આવીને અહીંયા આવીને શાસ્ત્રોની એમણે તો રચના કરી છે. એટલે 5 પરમાગમ અને બીજા અનેક શાસ્ત્રોની રચના કરી છે, મૂલાચાર, પ્રયણસાર વગેરે. બીજા 5 પરમાગમ સિવાયના પણ ઘણા શાસ્ત્રોની એમણે રચના કરી છે. કેટલાય શાસ્ત્રો તો અત્યારે ઉપલબ્ધ પણ નથી. એવું અમૃતચંદ્રાચાર્ય ભગવાનનું પણ એમના જેવું જ છે, ભલે એમના પછી 1000 વર્ષ પછી થયા પણ એ પણ પોતે મહાજ્ઞાની પુરુષ હતા. એટલે પોતાના સ્વરૂપમાં રહેતા હોય એટલે પછી ભાવ કેવા હોય, બહાર આવે તો એ જ ભાવ હોય. એટલે વિકલ્પ પણ એવા જ આવે. વિકલ્પ પણ પછી એવા જ આવે, બીજા કોઈ વિકલ્પ આવે નહીં, સામાન્ય પરલક્ષ્ય વિકલ્પો આવે નહીં એમને માટે. જે પરનું લક્ષ જે છે એ પર કહેતા એ સમયસારનો ગ્રંથ એ એમને માટે પરનું લક્ષ થયું છે. અને એના લક્ષે જે ગાથા 415 હતી એના ઉપર એમણે પોતે એ ગાથાનું સંસ્કૃત અને ટીકાની રચના કરી. પણ એ બધામાં ભાવ કેવો હતો? પોતાના સ્વરૂપનો જ ભાવ પડ્યો છે એટલે પોતાના સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરી છે એટલા માટે એમને શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. જેમ 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 એ ભાવમાં જે 415 ગાથા પૂરી થતા સુધીનો કાળ જે ગયો એ આખો કાળ એ એવો ગયો કે એ દરમિયાનમાં એ વધારે ને વધારે પોતે પોતાના સ્વરૂપમાં રહેવા માંડ્યા અને એમ કરતા એમને શુદ્ધિની વૃદ્ધિ થાય. એટલે કંઈક લખવાને કારણે શુદ્ધિની વૃદ્ધિ થાય છે એમ નથી. કોઈ એવો તર્ક કરે કે આ કંઈ લખવાથી કંઈ શુદ્ધિની વૃદ્ધિ કેવી રીતે થાય? તમે એક તરફ તો એમ કહો છો કે જે કરવાનું છે તે આત્મામાં કરવાનું છે અને બીજી બાજુ તમે આમ કહો કે આ શાસ્ત્રની ટીકા લખતા એમને એમની પરિણતિ છે તે પરમ વિશુદ્ધ થાય, એવું કેવી રીતે બને? તો એનો આ જવાબ છે કે એ પોતે પોતાના સ્વરૂપમાં વધારે ને વધારે રહેતા ગયા, સ્થિરતા વધતી જાય છે, શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે અને એ રીતે એ જે એક કષાય સંજુલન કષાય રહ્યો છે, અતિ અલ્પ કષાય જે રહ્યો છે એ જે શુભ ભાવે એ પરિણમતો એમાં એ મોહ એને નિમિત્ત કારણ તરીકે દર્શાવે છે. અને આચાર્ય ભગવાન કહે છે કે જે મોહ નામનું કર્મ તેના અનુભવ તેના ઉદયરૂપ વિપાક એને લીધે જે રાગાદી પરિણામોની વ્યાપ્તિ છે. હવે એ પણ રાગ કેવા છે? અતિ અલ્પ રાગ છે અને એ શુભ રાગ છે. અને એ પણ શુભ રાગ કેવો? કે આ શાસ્ત્ર લખાય છે, આ શાસ્ત્ર લખીએ કે પ્રભુની સ્તુતિ કરીએ કે પ્રભુનું સ્મરણ કરીએ કે પ્રભુની ભક્તિ કરીએ કે એવો કોઈક ભાવ અંતરમાં આવી જાય, કેમ કે પોતે એવા શુદ્ધ સ્વરૂપને અનુભવે છે એટલે એમને જેમણે પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે એના તરફનો અહોભાવ આવ્યા વિના રહેતો નથી. એટલે એવા પ્રકારના શુભ ભાવ છે એને અહીંયા રાગ આદિ પરિણામ કહ્યા છે અને એની વ્યાપ્તિ એનાથી મલિનતા વ્યાપી છે એમ અહીંયા કહેવું છે. કેમ કે શુભ ભાવમાં પણ રહેવું એટલે બહારમાં રહેવું, અટકીને રહેવું, એટલે શુભ ભાવ જે છે એ પણ અટકવાનું કારણ છે. જ્ઞાની પુરુષો મોક્ષ માર્ગના પુરુષાર્થમાં હોય એમને શુભ ભાવમાં અટકવું એ તો બહુ દુઃખકર લાગે. એમને તો શુદ્ધ ભાવમાં રહેવું છે. જેમ તીર્થંકર ભગવાન કેવળી ભગવાન કાયમને માટે સદાને માટે શુદ્ધ ભાવમાં રહી જાય છે, સ્થિર થઈ જાય છે શુદ્ધ ભાવમાં પોતાના સ્વરૂપમાં, કોઈ દ્વેત રહેતો નથી. જેવો જ્ઞાન સ્વભાવ છે એવા જ્ઞાન સ્વભાવે જ પ્રભુ રહ્યા છે, એવું જ આ સાધક મહાત્માઓને પણ કરવું છે. એટલે ક્યાંય શુભ ભાવમાં અટકીને રહેવાનું થાય છે તો એ તો એમને દુઃખકર લાગે છે. એટલે આ જે રાગાદી પરિણામ કયા એ શુભ ભાવરૂપ રાગાદી પરિણામો એમને થઈ રહ્યા છે એને એ મલિનતા કહી અને એ મલિનતા એમની દૂર થાય અને પરમ વિશુદ્ધિ પ્રાપ્ત થાય એવી ભાવના એમને ભાવી છે. ભાવી છે એટલે એમને વિશ્વાસ છે, કેમ કે એ જેમ 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 આ શાસ્ત્રની ગાથાઓ ઉપર વિવેચન કરતા જશે, વ્યાખ્યાન કરતા જશે, વિસ્તાર કરતા જશે, એમ 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 એ પોતે વધુ ને વધુ પોતાના સ્વરૂપમાં ઊંડા ઉતરવાના છે, વધુ સ્થિરતા કરવાના છે, વધુ શુદ્ધિની વૃદ્ધિ કરવાના છે. આ વાત નક્કી છે, પોતે પણ જાણે છે. એટલે સહજ રીતે આવી ગાથા એટલે કે આવો શ્લોક કળશ એમણે લખ્યો છે કે આનું પરિણામ મને, આનું ફળ મને આ રીતે પ્રાપ્ત થાય. ભાવાર્થમાં અહીંયા વાત કરી છે. આચાર્ય કહે છે કે શુદ્ધ દ્રવ્યાર્થિક નયની દ્રષ્ટિએ તો હું શુદ્ધ ચૈતન્ય માત્ર મૂર્તિ છું. શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં, એટલે જેવું દ્રવ્યનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે એ દ્રષ્ટિએ કયો નય લેવાનો છે? નય એટલે જ્ઞાનનો અંશ, જ્ઞાનના અંશને આપણે નય કહીએ. કયા નયથી આપણે જોવાનું છે? વર્તમાન પર્યાય છે એનાથી નથી જોવાનું. આત્માના સ્વરૂપને શુદ્ધ સ્વરૂપ કેવું છે, એ શુદ્ધ સ્વરૂપ એટલે એ શુદ્ધ દ્રવ્ય, એ શુદ્ધ દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરવી છે એટલે શુદ્ધ દ્રવ્યાર્થિક નયની દ્રષ્ટિએ આ દ્રવ્ય જીવ દ્રવ્ય કેવું છે એની વર્તમાન પર્યાયની વાત નથી. વર્તમાન પર્યાય મનુષ્યની હોય, તિર્યકની હોય કે દેવની હોય એની કોઈ વાત નથી. પણ એની કોઈ પણ પર્યાય ન હોય, કોઈ પણ પ્રકારની મલિનતા ન હોય અને એ શુદ્ધ હોય તો કેવું છે? તો એ સિદ્ધ સમાન છે. અને એ અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય માત્ર છે, ચૈતન્ય મૂર્તિ છે. એટલે કહે છે કે હું શુદ્ધ ચૈતન્ય માત્ર મૂર્તિ છું, એ તો છું, પરંતુ મારી પરિણતિ એટલે વર્તમાનમાં જે પર્યાય છે એમાં એ પરિણતિ પોતે જાણે છે કે એમાં પણ પોતાના પુરુષાર્થની ક્યાંક કોઈક નબળાઈને કારણે એમ છે. છતાં પણ એમ કહે છે કે એમાં એ નબળાઈનું કારણ એ મોહનીય કર્મનો ઉદય એનું નિમિત્ત છે. મોહનીય કર્મ ખરેખર કંઈ કરતું નથી એ વાત પણ પોતે જાણે છે, છતાં પણ મોહનીય કર્મના ઉદયના નિમિત્તે પોતે શુભરાગમાં રહ્યા છે અને એને પામીને જે મલિનતા રહી છે એ રાગ આદિ સ્વરૂપ થઈ રહી છે. તેથી શુદ્ધ આત્માની કથની રૂપ જે આ સમયસાર ગ્રંથ છે તેની ટીકા કરવાનું ફળ એ ચાહું છું કે એના વિવેચન કરવાનું ફળ એ ચાહું છું કે મારી પરિણતિ રાગ આદિ રહિત રાગ વિનાની થઈને શુદ્ધ થાઓ. રાગ આદિ કહેતા એમાં બધું આવી જાય, પણ હવે તો અત્યારે ભગવાનને તો કોઈ હવે દ્વેષ રહ્યા જ નથી. સૂક્ષ્મ અતિ 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 સૂક્ષ્મ છે, એક જ કસાય રહ્યો છે, સંજ્વલન કસાય, જેનો સમય પણ બહુ ઓછો હોય છે અને અતિ મંદ હોય છે. એ પણ હવે ચાલ્યો જાય એટલે પૂર્ણ ચારિત્રની દશા એ પોતે પ્રાપ્ત કરે એવો આમાં ભાવ છે. સ્વરૂપ શુદ્ધ છે, ચૈતન્ય સ્વરૂપ છે, માટે એવું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થશે. ચૈતન્ય સ્વરૂપ ન હોય તો એવું શુદ્ધ નિર્મળ સ્વરૂપ પ્રાપ્ત થવાનું હોય જ નહીં. એટલે પહેલી વાત એમણે મૂકી દીધી કે હું દ્રવ્યાર્થિક નહીંથી, શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી તો શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છું જ. હું ચૈતન્ય મૂર્તિ શુદ્ધ જ છું એટલે શુદ્ધ છે અને શુદ્ધતાને પ્રાપ્ત કરવી છે એ પર્યાયમાં પ્રાપ્ત કરવી છે. દ્રવ્યાર્થિક નહીંથી તો છે, પણ પર્યાર્થિક નહીંથી વિચાર કરવા જઈએ તો પર્યાયમાં પણ એવી શુદ્ધ નિર્મળ પર્યાયો જ થયા કરે એવો અહીંયા ભાવ વર્તે છે. પોતાનું સ્વરૂપ શુદ્ધ છે, સિદ્ધ સમાન છે અને એ વાત ખ્યાલમાં છે, એ જાણે છે, પણ પર્યાયમાં જે કંઈ છે એ પર્યાયની વાત લઈને કહે છે કે પર્યાયમાં એવી શુદ્ધિની વૃદ્ધિ થતા પૂર્ણ શુદ્ધ પર્યાયની મને પ્રાપ્તિ થાય, સિદ્ધ સમાન પર્યાયની પ્રાપ્તિ થાય, કેવળ જ્ઞાનની પર્યાય થાય અને પછી સિદ્ધની પર્યાય થાય. એટલે શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાઓ એટલે એ પર્યાયમાં, દ્રવ્યાર્થિક નહીંથી જે વાત છે એ વસ્તુ પર્યાયમાં એમને પ્રાપ્ત થાય. જો શુદ્ધ સ્વરૂપ આત્માનું છે, એ શુદ્ધ સ્વરૂપને જ્યારે અનુભવવામાં આવે ત્યારે એ અનુભવનારી એ પર્યાય છે, એ નિર્મળ શુદ્ધ પર્યાય છે. પોતે જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મા શુદ્ધ નિર્મળ છે, એ જે ધ્રુવ છે જે ક્યારેય બદલાતું નથી, અનાદિથી એવું ને એવું શુદ્ધ રહ્યું છે, પણ એવી શુદ્ધતાનો અનુભવ એ પોતે સ્વરૂપ એ ધ્રુવ નથી કરી શકતો. ધ્રુવ પોતે પોતાને જાણતો નથી, પોતાના શુદ્ધ નિર્મળ સ્વરૂપ જે કાયમ એવું જ રહ્યું છે એને જાણનારી તો પર્યાય છે, એનું જ્ઞાન કરનારી તો એ પર્યાય છે, અને એ પર્યાય એ શુદ્ધને જાણે છે એમ નથી કે એ પર્યાય શુદ્ધ તરફ ઢળી છે એમ નહીં, આ તો આગળ વધીને વાત છે. શુદ્ધ તરફ ઢળી એ તો પહેલા એના ઉપયોગની વાત હતી, ત્યારે એ વાત હતી કે એનો ઉપયોગ આત્મા તરફ વળ્યો અને એણે આત્માને જાણ્યો, અનુભવ્યો. પણ હવે તો એ વાત છે કે એ શુદ્ધ સ્વરૂપોને એ જાણનારી પર્યાય એમ જ એને શુદ્ધ રૂપે જાણ્યા કરે એ સિદ્ધની પર્યાય છે. સિદ્ધની પર્યાય છે એ પણ બદલાય છે. પર્યાય તો બદલાવાની જ છે. પર્યાય એક સમયની જ હોય, બીજા સમયે બીજી હોય, ત્રીજા સમયે ત્રીજી, ચોથા સમયે ચોથી. પણ એવી ને એવી શુદ્ધ નિર્મળ પર્યાય થયા કરે છે. એટલે એ અપેક્ષાથી આપણે એ ગતિને પંચમ ગતિ કહીએ છીએ. સિદ્ધની ગતિને પંચમ ગતિ કહીએ છીએ. એમાં પર્યાય તો બદલાય છે, પણ એમાં જે પર્યાય છે એ પછી એ પોતાના શુદ્ધ સ્વરૂપને, જ્ઞાન સ્વભાવને, આનંદના સ્વભાવને, સુખના સ્વભાવને એમ જ જાણતી અનુભવતી એમ જ થયા કરે છે. એવી શુદ્ધ નિર્મળ પરિણતિ થઈ જાય છે. એ પૂર્ણ શુદ્ધિની દશા છે. એવી દશા એ પણ પર્યાયમાં થાય છે. એટલે સિદ્ધની પર્યાય છે એમાં એવી દશા થાય છે. એટલે એમના જે ભાવ છે એવા છે કે આ સમયસાર ગ્રંથ છે તેની ટીકા કરવાનું ફળ એ ચાહું છું કે મારી પરિણતિ રાગ વિનાની શુદ્ધ થાઓ, મારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાઓ. બીજું કાંઈ પણ એટલે કોઈ પણ પ્રકારની ખ્યાતિ કે લાભ કે બીજાઓ મને ખૂબ માન આપે કે મારી પૂજા કરે કે એવું કંઈ હું ચાહતો નથી. આ પ્રકારે આચાર્ય ભગવાને આ ટીકા કરવાની પ્રતિજ્ઞા ગર્ભિત એના ફળની પ્રાર્થના કરી છે. બહુ સરસ વાત લીધી છે. આખો શ્લોક છે એમાંથી જે ભાવ કાઢીને જે સમજવાનો છે એની એમાં વાત છે કે ટીકાના ફળ રૂપે કઈ રીતે થાય એ વાત મહત્વની છે, એ સમજવાની છે. ટીકાનો કાળ, ટીકાથી ટીકા દ્વારા એટલે ટીકાના કાળમાં એની પ્રાપ્તિ થવાની વાત લીધી છે. અને એવી પ્રાપ્તિ થવાનું મૂળ કારણ શું છે તો કે પોતે ચિન્માત્ર, ચૈતન્ય માત્ર, ભગવાન આત્મા શુદ્ધ સ્વભાવી છે, એ પોતાનામાં એ બધું પડ્યું છે. અને એ પડ્યું છે એટલે એ જે પડ્યું છે એ જ પોતાને પર્યાયમાં પ્રાપ્ત થવાનું છે. એટલે પ્રાપ્તની પ્રાપ્તિ છે એમાં, એ પ્રાપ્તની પ્રાપ્તિ છે. મારી પર્યાયમાં અનુભૂતિ સ્વભાવને અનુસરીને નિર્મળ પરિણતિ છે. સ્વભાવ શુદ્ધ છે તો એ નિર્મળ પર્યાય થાય છે. એમ સિદ્ધ કરી અને પછી એવી પોતાની પરિણતિ પરમ વિશુદ્ધ પરિણતિની ભાવના ભાવી છે. પર્યાય જે છે એ શુદ્ધ સ્વભાવને અનુસરીને, એટલે આત્માનું સ્વરૂપ એમાં શુદ્ધ નિર્મળ છે એ વાત આવી જાય છે. એટલે બીજી પણ વાત સાથે આવી જાય છે કે ટીકાનો કાળ છે એટલે જ્યારે સમયસાર જે ગ્રંથ છે, જે પ્રાવૃત્ત છે, એની ટીકા લખીશ એટલે એમાં શું વાત છે? ટીકાના કાળમાં એ આત્માની જ વાત છે, સ્વરૂપની વાત છે. તો એ સ્વરૂપની વાતની ટીકા લખવાની થશે ત્યારે મારું લક્ષ્ય ત્યાં જ રહેશે, ધ્રુવ તરફ જ રહેશે, ધ્રુવ તરફ જ એ દ્રષ્ટિ રહેવાની છે, પોતે એમાં એમાં જ રહેવાના છે. એટલે એમની વિશુદ્ધિ થાય. ટીકાના કાળમાં પરમ વિશુદ્ધિ થાઓ એમ કહ્યું, એટલે પોતે અંદરમાં શુદ્ધ દ્રવ્ય પર દ્રષ્ટિ રાખીને જ રહેવાના છે, એટલે પરમ વિશુદ્ધિ થવાની છે. અને જેના તરફ દ્રષ્ટિ કરી છે એ પરમ શુદ્ધ તત્વ છે, એ પરમ શુદ્ધ તત્વ છે, એ સર્વજ્ઞ સ્વભાવી તત્વ છે. એવા સર્વજ્ઞ સ્વભાવી તત્વ તરફ પોતાનો ઉપયોગ ત્યાં સ્થિરતા કરીને રહે એટલે સ્વાભાવિક રીતે જે પ્રાપ્તિ થાય એમાં ઘણી નિર્જરા એટલે કે ઘણા કર્મનો નાશ થાય, શુદ્ધિની ઘણી વૃદ્ધિ થાય. એટલે મારી શુદ્ધિ થઈ છે અને વિશેષ આશ્રય થતા, કોનો આશ્રય થતા? સ્વરૂપનો આશ્રય થતા એ શુદ્ધિ વધશે એ બધી મને ખબર છે. અને હું આ ભાવે જ સમ્યક દર્શન સમ્યક જ્ઞાનના ભાવે જ, પહેલા જે રીતે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રાપ્ત કર્યું એ જ ભાવે કેવળ જ્ઞાન લેવાનું છું, એટલે વિશુદ્ધિ થાઓ એમ કહ્યું. અને વિશુદ્ધિ થવાની છે એનો અર્થ એમ છે કે ક્યાંક કોઈક પ્રકારે અશુદ્ધિ છે, તો એ અશુદ્ધિ હોવાનું કારણ પણ સાથે બતાવ્યું કે આ અશુદ્ધ પરિણતિ જે છે એ પરિણતિ એ એમાં મોહ કર્મના નિમિત્તથી થાય છે. એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, ખરેખર તો તેના ઉદયમાં એ વિપાક જે લીધો મોહનીય કર્મનો પણ એ નિમિત્ત કારણ છે. એમાં એ વિપાકમાં મારું જોડાવું થયું છે એને લીધે છે. મારી પરિણતિ એટલી કમજોર છે, એટલી નબળી છે, એટલે એ મારી પરિણતિ એની સાથે એ મોહનીય કર્મના ઉદયને કારણે, એના વિપાકને કારણે જે ઉદય થાય અને એને લીધે થઈ અને જે પરિણામ આવે, જે સંયોગો હોય એની સાથે જોડાય, એટલે શુભ ભાવમાં રહે છે, એ મારી પરિણતિ એટલી નબળી છે, કમજોર છે. અને એ કમજોરીને દૂર કરવાની અહીંયા વાત લીધી છે. એટલે આ રીતે આખી ગાથાની અંદર, આખા શ્લોકમાં એ જે વાત ભરી છે એ પોતાના સ્વરૂપની પણ વાત આવી જાય છે અને પોતાની શુદ્ધ નિર્મળ પર્યાય કઈ રીતે પ્રગટ થશે એ વાત પણ એમાં આવી જાય છે. છઠ્ઠે ગુણસ્થાને થી જ્યારે ધ્યાનમાં હોય ત્યારે એ નિર્વિકલ્પ દશામાં હોય અને છઠ્ઠે ગુણસ્થાને હોય ત્યારે હજી આમ જોવા જઈએ તો એમાં છઠ્ઠા ગુણસ્થાનની સ્થિતિ તો એવી છે કે એ વખતે લેસ્યા છ લેસ્યાઓ હોય એમાંથી આ ત્રણ લેસ્યા નથી હોતી, કૃષ્ણ નીર અને કપોત નથી, પણ હજી પિત્ત પદ્મ અને શુક્લ એ ત્રણેય લેસ્યા હોય, જો લેસ્યા છે, આ ધ્યાનની વાત નથી, એ ત્રણેય લેસ્યાઓ હોય છે. અને કસાયનો અંશ છે એ સંજોરણ કસાય છે એટલો એનો અંશ હજી બાકી રહ્યો છે, એટલે આચાર્ય ભગવાન એ બધાથી ભિન્ન પોતાના નિર્મળ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ અર્થે એવો એવી ભાવના કરે છે. તો આ અહીંયા આપણે ત્રીજો કળશ લીધો, ત્રીજો શ્લોક અમૃતચંદ્રાચાર્ય ભગવાનનો લીધો. સમયસારની શરૂઆતમાં જ આ ત્રણ શ્લોક આવ્યા. હવે કુંદકુંદાચાર્ય ભગવાનની પહેલી ગાથા, સમયસારની પહેલી ગાથા હવે આવે છે. તો આપણે પહેલી ગાથા લઈએ. વંદિતુ સર્વ સિદ્ધે ધુવમ ચલમણોવમ કદીપત્તે ગુચ્છામી સમય પાહુડ મિયાણામ સુદ કેવલી વણિદમ. તો આપણે આ ગાથા ગુજરાતીમાં લઈએ. સમયસારમાં જે અહીંયા પુસ્તકની અંદર જે લખવામાં આવ્યું છે એમાં જે બોલ્ડ અક્ષરમાં, જે લાલ અક્ષરમાં જે ગાથા લખવામાં આવી છે એ ગાથા એ અર્ધમાગધીમાં છે અને એ કુંદકુંદાચાર્ય ભગવાનની સમયસારની ગાથા છે. એ જ ગાથાની નીચે જે થોડા નાના અક્ષરમાં લાલ અક્ષરમાં જે સંસ્કૃતમાં લખવામાં આવેલ છે એ જ ગાથાનું સંસ્કૃતમાં ભાષાંતર અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે લખ્યું છે તે છે. એ સિવાય જે સંસ્કૃતમાં જે લખાણ છે એ આખું ટીકા છે, એ વિવેચન છે, એ અમૃતચંદ્રાચાર્ય ભગવાને લખ્યું છે તે. અને એનું ગુજરાતી ભાષાંતર છે, એ ગુજરાતીમાં જે ટીકા કરીને લખ્યું છે એનું ગુજરાતી ભાષાંતર છે. અને એ સિવાય જે ભાવાર્થ છે જે પંડિત જયચંદજી છાબડાએ જે હિન્દીમાં લખ્યા હતા એનું ગુજરાતી અનુવાદ, એ ભાવાર્થ એ ટીકા ઉપરથી લખાયેલો ભાવાર્થ છે. અને અમૃતચંદ્રાચાર્ય ભગવાનના બીજા કળશ સંસ્કૃતમાં જે શ્લોક છે જે 278 છે એ કાળા અક્ષરમાં એ સંસ્કૃતમાં એ ગાથા સ્વરૂપે એ શ્લોક છે. તો આ રીતે આખું એમાં લખાણ છે. એટલે જ્યારે તમે એ વાંચો એમાંથી ત્યારે જરાક સમજીને વાંચવું, કેમ કે દરેક વખતે ઉપરના ભાગમાં સંસ્કૃતમાં હશે અને એ સંસ્કૃત ગાથાનું જે ગુજરાતી વિવેચન કે ટીકા હશે એ ક્યાંક બીજા પાના ઉપર આવતી હશે એવું હશે, એટલે જરાક સમજવાનું છે. તો આપણે ગુજરાતીમાં જે ગાથા છે પહેલી ગાથા એ આપણે લઈએ અત્યારે.
ચલની અનુપમ ગતિ આમીલ સર્વે
સમય સારની આ પહેલી ગાથાની અંદર ભગવાન કુંદકુંદાચાર્યએ અહીંયા મંગલિક કર્યું છે, એટલે અહીંયા કહે છે, ગાથાની શરૂઆતમાં અહીંયા કહે છે કે હવે મૂળ ગાથા સૂત્રકાર શ્રી કુંદકુંદાચાર્ય ગ્રંથના આદિમાં, આદિમાં એટલે શરૂઆતમાં મંગળપૂર્વક પ્રતિજ્ઞા કરે છે. મંગળપૂર્વક પ્રતિજ્ઞા કરે છે એટલે મંગલિક તો અંદર આવી જાય છે અને સાથે એ પ્રતિજ્ઞા કરે છે. શું પ્રતિજ્ઞા કરે છે? કે હું કહીશ, હું કહીશ. ઓછામી મૂક્યો છે જે શબ્દ, એમાં હું કહીશ. શેને કહીશ? કે સમય પ્રાભૃતને, આત્માના સારને હું કહીશ. ગાથાર્થ લઈએ આપણે પહેલા. ગાથાર્થમાં અહીંયા જે ગાથા લેવામાં આવી છે, સંસ્કૃતના શબ્દો લઈને અર્થ કરવામાં આવ્યા છે. આચાર્ય કહે છે, હું ધ્રુવામ એટલે કે ધ્રુવ, અચલામ એટલે અચળ, અને અનૌપમ્યા એટલે અનુપમ, એ ત્રણ વિશેષણોથી યુક્ત ગતિને પ્રાપ્તાન એટલે પ્રાપ્ત થયેલ એવા સર્વ સિદ્ધાન એટલે સર્વ સિદ્ધોને વંદિત્વા એટલે નમસ્કાર કરી, અહો શ્રુત કેવલી વણિતમ, શ્રુત કેવળીઓએ કહેલા આ સમય પ્રાભૃત, સમયસાર નામના પ્રાભૃતને વક્ષામી એટલે કહીશ. આ ગાથાનો અર્થ લેવામાં આવ્યો. એ ગાથા ઉપર જે ટીકા આપી છે એ સંસ્કૃતમાં અહીંયા છે, એમાં પહેલો શબ્દ અથ મૂક્યો છે. પુસ્તકમાં પાના નંબર 6 ઉપર અને કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 40, એમાં પહેલો શબ્દ જે ટીકાનો જે અમૃતચંદ્રાચાર્ય ભગવાને લખ્યો છે, અથ પ્રથમત એમ કરીને શરૂઆત કરી છે. એટલે એનું ગુજરાતી અહીંયા ટીકામાં જે કર્યું છે એમાં કહે છે કે અહીં સંસ્કૃત ટીકામાં અથ શબ્દ મંગળના અર્થને સૂચવે છે. અહીંયા લખ્યું છે ને અથ પ્રથમત એવો, એટલે એ અથ શબ્દની વાત અહીંયા પહેલી લીધી ટીકામાં. ગુજરાતી ટીકામાં અહીંયા કહે છે કે અહીં સંસ્કૃત ટીકામાં અથ શબ્દ મંગળના અર્થને સૂચવે છે. ગ્રંથના આદિમાં, ગ્રંથની શરૂઆતમાં સર્વ સિદ્ધોને ભાવ દ્રવ્ય સ્તુતિથી પોતાના આત્મામાં તથા પરના આત્મામાં સ્થાપીને આ સમય નામના પ્રાભૃતનું ભાવ વચન અને દ્રવ્ય વચનથી પરિભાષણ શરૂ કરીએ છીએ એમ શ્રી કુંદકુંદાચાર્ય કહે છે. ગ્રંથની શરૂઆતમાં જ એ મંગળ ભાવના ભાવીને કુંદકુંદાચાર્ય ભગવાન કહે છે કે અમે સમય નામના પ્રાભૃતને કહીશું. કઈ રીતે કહીશું? તો કે સર્વ સિદ્ધોને નમસ્કાર કરી અને ભાવ અને દ્રવ્ય સ્તુતિથી પોતે નમસ્કાર કરીને પોતે આત્માના સ્વરૂપની વાત કરવા બેઠા છે ત્યારે એ ભાવ અને દ્રવ્ય સ્તુતિથી નમસ્કાર કરીને એ સમયનો સાર એટલે આત્માને એ કહેશે. હવે અહીંયા ભાવ અને દ્રવ્ય સ્તુતિ એમ અહીંયા ટીકામાં શબ્દો મૂક્યા છે, એનો અર્થ એવો થાય છે ભાવથી એટલે દ્રષ્ટિ પોતે પોતાના આત્મા તરફ રાખી છે એવો ભાવ વર્તે છે કુંદકુંદાચાર્ય ભગવાનને, અને બહારમાં એ જે સ્તુતિ કરે છે એટલે શુભ ભાવ વર્તે છે. અંતરંગ દશા પોતાના સ્વરૂપ તરફની દ્રષ્ટિની છે એટલે એ ભાવ, અને બાહ્યમાં પોતે શુભ ભાવ રૂપે આ સ્તુતિ કરી અને સિદ્ધોને નમસ્કાર રૂપે સ્તુતિ કરી અને પછી એ સમય નામના પ્રાભૃતને કહે છે. તો કહે છે ત્યારે શું કરે છે કે એ વખતે એ પોતે આત્મામાં, પોતાના આત્મામાં અને પરના આત્મામાં એ સિદ્ધના સ્વરૂપને સ્થાપે છે. સિદ્ધના સ્વરૂપને પોતાના આત્મામાં અને પરના આત્મામાં કઈ રીતે સ્થાપે? તો કે પોતે સિદ્ધ સમાન શુદ્ધ છે, એમ પોતાના સ્વરૂપને એ જુએ છે. સિદ્ધના આત્માને પોતાના આત્મામાં સ્થાપવો એટલે કે પોતે સિદ્ધ સમાન શુદ્ધ છે. પોતાનું આત્માનું જે સ્વરૂપ છે એ સિદ્ધ સમાન શુદ્ધ જ છે એમ સિદ્ધના આત્માને પોતાના આત્મામાં સ્થાપે છે, અને પરના આત્મામાં પણ એમ જ સ્થાપે છે કે જીવ માત્ર શુદ્ધ છે, સિદ્ધ સમાન છે. જીવ માત્ર એ સિદ્ધ સમાન શુદ્ધ છે એટલે દ્રવ્યાર્થિક નહીંથી જે દ્રષ્ટિનો વિષય જે ભગવાન આત્મા જેના તરફ દ્રષ્ટિ કરીને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને એ તરફ લઈ જઈને પોતાના લક્ષ્યને પર તરફથી પલટાવીને સ્વ તરફ લઈ જાય છે ત્યારે એ વખતે એના જ્ઞાન દર્શનના ઉપયોગ ધ્રુવ તરફ ઢળે છે, ધ્રુવની સમીપ થાય છે, એની સન્મુખ થાય છે. એવી રીતે એ પોતે પોતાના સ્વરૂપમાં જાય છે અને પોતાના સ્વરૂપને સિદ્ધ સમાન શુદ્ધ એ જાણે છે એમ એ સિદ્ધને પોતાના સ્વરૂપમાં સ્થાપીને અને જગતના બધા જ જીવોને શક્તિ અપેક્ષાએ, ભલે વર્તમાન પર્યાય ગમે તે હોય પણ શક્તિ અપેક્ષાએ એ શુદ્ધ સિદ્ધ સમાન જ જાણે છે, એટલે કે બધા સિદ્ધ થવાની યોગ્યતાવાળા છે એમ પરના આત્મામાં બીજાઓના આત્મામાં એ સિદ્ધને સ્થાપે છે. બહુ સરસ વાત મૂકી છે. બે લીટીમાં ઘણી બધી વાત આવી જાય છે. પહેલા તો એક વાત કરી કે અર્થ શબ્દથી મંગળના અર્થને સૂચવે છે શરૂઆતમાં, અને સિદ્ધોને નમસ્કાર કરે છે. સિદ્ધો શબ્દ જે મૂક્યો છે એ બહુવચનથી મૂકવામાં આવ્યો છે. અહીંયા સિદ્ધને નમસ્કાર કરતા એમ નહીં, પણ અહીંયા શુદ્ધોને નમસ્કાર જે છે એમાં પણ એક વાત બીજી આવે છે કે કોઈ એક ભગવાન થયા એમ નહીં, અન્ય મતમાં જે વાત આવે એવી રીતે કોઈ એક ભગવાન છે ને નિયમન કરે છે જગતનું ને એવી બધી વાત નહીં. સિદ્ધો થયા એટલે કેટલા સિદ્ધો થયા પ્રશ્ન થાય. સિદ્ધો બહુવચન મૂક્યું છે એટલે કેટલા સિદ્ધ થયા, એટલે અનંત સિદ્ધ થયા છે એ વાત અહીંયા આવી જાય છે, એમાં સમાયેલી છે. અનંત સિદ્ધો થયા છે એટલે કોઈ એક સિદ્ધનું નામ પણ અહીંયા નથી લેવામાં આવ્યું. સિદ્ધોને સર્વ સિદ્ધોને એમાં નમસ્કાર આવી જાય છે. એક જ સિદ્ધ ભગવાનનું નામ લીધું હોત તો લઈ શક્યા હોત, એક જ કોઈ પણ સિદ્ધ ભગવાનનું નામ લેવું હોત, વર્તમાન 24ના કોઈ પણ એક સિદ્ધ ભગવાનનું નામ લીધું હોત તો લઈ શક્યા હોત, પણ એમ ન કરતા એમણે સર્વ સિદ્ધોને નમસ્કાર કર્યા એટલે જેટલા સિદ્ધ થઈ ગયા એટલા સિદ્ધોને નમસ્કાર થયા. કેટલા સિદ્ધ થયા, ક્યારથી સિદ્ધ થાય છે, ક્યારે 5 મિનિટ બેસીને વિચાર કર્યો છે કે આ સિદ્ધ થતા હશે તો ક્યારથી સિદ્ધ થવાનું શરૂ થયું હશે. આ જૈન ધર્મ જે છે એ ક્યારથી હશે, જૈન ધર્મની કોઈએ સ્થાપના કરી હશે, કોણે જૈન ધર્મની સ્થાપના કરી. નાના હતા સ્કૂલમાં ભણતા હતા ત્યારે ઇતિહાસની ચોપડીમાં એવું આવતું હતું 3-4 ધોરણમાં કે મહાવીર સ્વામી ભગવાને જૈન ધર્મની સ્થાપના કરી, પરમ અસત્ય. અને જેમ પેલું પરમ સત્ય હોય ને એવી રીતે આ પરમ અસત્ય, પૂરેપૂરું અસત્ય. એમાં પરમ એટલું મહાવીર સ્વામી ભગવાનનું નામ આવ્યું એટલું, બાકી પૂરેપૂરું અસત્ય. મહાવીર સ્વામી ભગવાને જૈન ધર્મની સ્થાપના કરી એમ કેવી રીતે કહેવાય. એમની પહેલા બીજા 23 તીર્થંકર થયા એટલે આપણે એમ કહીએ, હજી ઘણા ખરા 50% જૈનોના મનમાં તો એમ જ છે કે ઋષભદેવ ભગવાને જૈન ધર્મની સ્થાપના કરી. કોણે કરી? ઋષભદેવ ભગવાને. અને શ્વેતાંબરમાં તો એમ પણ માનવામાં આવે છે કે મરુદેવી માતાએ મોક્ષના દ્વાર ખોલ્યા. આવું અમે પણ ભણી ગયા છીએ પહેલા નાનપણમાં, નાના હતા ત્યારે સ્થાનકવાસી પાઠશાળામાં જતા હતા કરતા હતા ત્યારે આવી બધી વાતો આવતી હતી. હવે એ બધું સમજાય છે કે તર્કથી જ એ ખોટું પડે છે. શાસ્ત્રનો આધાર તો પછી લઈએ પણ પેલા તર્કથી જ એ વાત, તર્કને થી જ સુસંગત નથી એટલે વાત ખોટી પડે છે. જીવ અનાદિનો છે, જીવ ઉત્પન્ન થયો નથી. અને જીવ અનાદિનો છે તો પછી અનાદિથી જ સિદ્ધો હોય, સિદ્ધ પણ અનાદિથી જ હોય. ત્યારથી એ સિદ્ધ થાય. જ્યારથી જીવ હોય ત્યારથી જ કોઈને કોઈ જીવ પૂર્ણ શુદ્ધતાને પ્રાપ્ત કરે, પૂર્ણતાને પ્રાપ્ત કરે, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે અને સિદ્ધ થાય. એટલે સિદ્ધો તો અનાદિથી થાય છે, કઈ અત્યારે વર્તમાનમાં થાય છે એમ નહીં, કે આ ચોવીસીની પહેલાની ચોવીસથી પહેલાની ચોવીસી એમ નહીં, એનો કોઈ સમય જ નથી. જ્યારથી આ જીવ છે ત્યારથી અનાદિથી જીવ છે, તો અનાદિથી સિદ્ધ પણ થાય છે, સિદ્ધ પણ અનાદિથી છે. એટલા માટે દેવલોકમાં એવા અકૃત્રિમ બિંબો છે, કૃત્રિમ નહીં અકૃત્રિમ બિંબ છે. અકૃત્રિમ બિંબ એટલે સિદ્ધ, જે શુદ્ધ સ્વરૂપ દર્શાવનારા એવા અકૃત્રિમ બિંબો, જેને કોઈએ બનાવ્યા નથી એવા અકૃત્રિમ બિંબો છે. એટલે અનાદિની વસ્તુ છે, અનાદિથી આત્મા શુદ્ધ છે, અને એવા શુદ્ધ આત્મા વિશેની જાણકારી, એનું જ્ઞાન અને એની પ્રવૃત્તિ ચાલી આવે છે, એમ સાદા શબ્દોમાં આપણે કહીએ. અને એનું નામ જ જૈન દર્શન. એ કોઈ વાણિયાઓનો ધર્મ છે એવું નથી. વાણિયાઓ તો અત્યારે હાથમાં લઈને બેઠા છે અને એને વેપારની જેમ લઈને બેસી ગયા છે. જૈન ધર્મ જેવી કોઈ વાત રહેવા નથી દીધી. ઘી બોલી અને એમાં ધર્મ કરે છે, કંઈ ખબર નથી પડતી કઈ રીતે એમાં ધર્મ થાય છે. પગલા કરાવે ને આ ફલાણા આવ્યા ને ઢીકડા આવ્યા તો એમને એમની આરતી કરવાનું ને એમને પગલા કરાવવાનું ને ઘી. અહીંયા આમાં ડલાસમાં હતું, એક એવા વક્તા આવ્યા ત્યારે બધા ઘી જાત જાતના બોલાયા એમના નામના. મને થયું કે આમાં ધર્મ ક્યાં આવ્યો. વાણિયા એટલે બધી વસ્તુને મૂલવે એમાં પડી ગયા છે. અનાદિનું છે જૈન દર્શન, અનાદિનું છે. અને એમાં જોઈએ તો જે તીર્થંકર થયા છે એ તો બધા ક્ષત્રિય હતા, અને જે ગણધર થયા એમાંના ઘણા ખરા બ્રાહ્મણ હતા. કેમ કે બ્રાહ્મણો જ વધારે વિશેષતાથી એ જ્ઞાનની પ્રાપ્તિ કરતા હતા. એમાં વાણિયા તો ક્યાંય આવતા નથી, એમાં વાણિયા તો ક્યાંય આવતા નથી. એટલે આ કોઈ જ્ઞાતિનો ધર્મ નથી કે કોઈએ કહ્યું પકડી રાખ્યો છે એવો પોતાનો સંપ્રદાય, એવો કોઈ ધર્મનું એવું સ્વરૂપ છે જ નહીં. આ તો આત્માનું શુદ્ધ સ્વરૂપ છે ને, જેણે પ્રાપ્ત કર્યું છે એના અંતરમાંથી એ જ્ઞાનની વાત એક ધારા પ્રવાહ રૂપે આવી છે, અને એ પ્રવાહને બીજાએ ઝીલ્યો છે ને એને પણ એવું પોતે અનુભવ દ્વારા પ્રગટ કર્યું, અને પછી એમાંથી આ શાસ્ત્રોની રચના થઈ. એટલે અનાદિનો જે છે એ જૈન ધર્મ, અને અનાદિનું આવું સ્વરૂપ છે એ શુદ્ધ સ્વરૂપની વાત કરવી છે તો પછી કોને નમસ્કાર કરવા એ પ્રશ્ન થાય. ત્યારે અહીંયા આચાર્ય ભગવાને બધા સર્વ સિદ્ધોને નમસ્કાર કરી દીધા છે. કેટલાય સિદ્ધો થયા અને વર્તમાનમાં પણ એ સિદ્ધ થઈ રહ્યા છે. 6 મહિના અને 8 સમયની અંદર 608 જીવ મોક્ષે જાય છે. ક્યાંથી? યુએસએમાંથી. અહીંયા યુએસએમાંથી જાય છે, અહીંયાથી તો કોઈ જતું નથી. વરસ ક્ષેત્રમાંથી પણ અત્યારે વર્તમાનમાં કોઈ જતું નથી. 608 જીવ જગત આખામાંથી 608 જીવ મોક્ષે જાય છે. જ્યારે અહીંયા ચોથો આરો હતો ત્યારે અહીંથી પણ જતા હતા, પણ તોય એમ નહીં, એમાં આંકડામાં ફેર નહીં, એ આંકડો તો એમ જ રહે છે. 608 જીવ 6 મહિના અને 8 સમયની અંદર મોક્ષે જાય છે એ એમ જ છે. મહાવીર ક્ષેત્રમાંથી જાય ઐરાવત કે બીજે અહીં ભરત ક્ષેત્રમાંથી જાય કે ઐરાવત ક્ષેત્રમાંથી જાય, પણ એ કુલ એટલા જ જાય. અને ઘણી વખત એમ કહેવામાં આવે ને કે અમુક તીર્થંકર ભગવાનની સાથે 1,500 એ મુનિઓ મોક્ષે ગયા, તો કઈ એક સાથે 500 જાય છે એમ નથી. સિદ્ધ થવામાં એ એવી રીતે નથી થતું. એ કાળમાં એ સમયમાં એટલા થઈ ગયા કે જેઓ મોક્ષે ગયા એવો એનો અર્થ છે. પણ એમાં એ પકડી રાખે અને એમાં એ વાદ વિવાદ કરે કે ના, અમે લખ્યું છે ને કે 500 સાધુ મોક્ષે ગયા તો ગયા, એમ અમુક તીર્થંકરની સાથે આટલા ગયા એમ નથી પ્રભુ. એ કાળમાં એ થયા જે એ બધા ક્રમે પછી ગયા. તો અહીંયા એ વાત ચાલે છે કે એકલે કેટલા સિદ્ધ થયા, અનંતા સિદ્ધ થયા, અને અનંત સિદ્ધોને નમસ્કાર જ્યારે કરવામાં આવ્યા ત્યારે એ વાત નક્કી થઈ ગઈ, નિશ્ચિત થઈ ગઈ કે જીવનું સ્વરૂપ શુદ્ધ છે, સિદ્ધ સમાન જ સ્વરૂપ છે. અને એવું શુદ્ધ સ્વરૂપ જે છે એ પોતાનું છે, એને પોતે પ્રાપ્ત કરવાવાળો થયો છે. ત્યારે એવા શુદ્ધ સ્વરૂપ જેમણે પ્રાપ્ત કર્યા છે એવા શુદ્ધ સ્વરૂપને પોતે પોતામાં એ જુએ છે, એને એમ એ દેખાય છે કે મારું સ્વરૂપ પણ એવું છે. એટલે એ સિદ્ધોને પોતાના સ્વરૂપમાં પોતાના અંતરમાં સ્થાપીને અને બીજાના અંતરમાં પણ એમને સ્થાપીને એમના સ્થાપીને પછી જ એ આત્માનું, શુદ્ધ આત્માનું સ્વરૂપ અમે કહીશું એમ કુનકુંદાચાર્ય ભગવાને કહ્યું. અહીંયા આગળ કહે છે કે એ સિદ્ધ ભગવંતો સિદ્ધપણાને લીધે સાધ્ય જે આત્મા તેના પ્રતિછંદના સ્થાને છે. જો આ સમજવા જેવું છે, પ્રતિછંદના સ્થાને એટલે શું? આપણે જે કહીએ છીએ ને કે રોલ મોડેલ, આપણે કહીએ રોલ મોડેલ, આ મારે થવું છે. એટલે જે શુદ્ધની વાત કરીએ તો આત્માનું શુદ્ધ સ્વરૂપ, તો કેવું શુદ્ધ સ્વરૂપ છે એને પોતાને તો ખ્યાલ નથી, એ પોતે એને જાણ્યું નથી, જોયું નથી, પણ એ એટલું જાણે છે કે સિદ્ધ ભગવાનનું શુદ્ધ સ્વરૂપ આ પ્રકારે છે. એટલે સિદ્ધ ભગવાનને સામે રાખે છે તો એ પ્રમાણે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, ભલે વર્તમાન પર્યાયમાં એને મલિનતા છે. એટલે એ રીતે અહીંયા પ્રતિછંદના સ્થાને એની સામે પોતાનું શુદ્ધ સ્વરૂપ કેવું છે એ દર્શાવનાર છે, જે સાધ્ય છે, આવું મારે પ્રગટ કરવાનું છે, એનું સાધ્ય છે. સિદ્ધપણાને લીધે એ સિદ્ધ ભગવાનો જે છે એ જગતના બધા જ જીવોના જે શુદ્ધ સ્વરૂપના સ્થાને છે, એના પ્રતિછંદના સ્થાને છે, કે એવું બધાનું એવું જ સ્વરૂપ છે, સિદ્ધ ભગવાનનું જેવું સ્વરૂપ છે. એટલે એ વાત લખી અહીંયા કે એ સિદ્ધ ભગવંતો સિદ્ધપણાને લીધે પોતે સિદ્ધ થયા છે, પૂર્ણપણે શુદ્ધ થયા છે. એટલે અહીંયા સાધ્ય જે છે દરેક જીવનું, જીવ માત્રનું જે સાધ્ય છે તે જે આત્મા એવું સ્વરૂપ પ્રગટ કરવા જઈ રહ્યો છે એના પ્રતિછંદના સ્થાને છે. જેમના સ્વરૂપનું સંસારી ભવ્ય જીવો ચિંતવન કરીને કોના સ્વરૂપનું, સિદ્ધ ભગવાનના સ્વરૂપનું ચિંતવન કરીને સંસારી જીવો તેમના સમાન, એમના સમાન સિદ્ધ ભગવાનના સમાન એવા સ્વરૂપની ભાવના ભાવતા એ થઈ જાય છે. અને એમ કરતા શું થાય છે તો કે ચારે ગતિઓથી વિલક્ષણ જે પંચમ ગતિ, ચાર ગતિઓથી જુદી, વિલક્ષણ એટલે જુદી ભિન્ન, એનાથી સાવ વિપરીત છે એવી પંચમ ગતિ એ મોક્ષ છે તેને પામે છે, પંચમ ગતિને પામે છે. સિદ્ધ ભગવાન તરફ દ્રષ્ટિ કરીને કે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે અને એવા શુદ્ધ સ્વરૂપને ધ્યાવીને એવો પુરુષાર્થ કરીને જ્યારે એ એવા થઈ જાય છે ત્યારે જે ગતિ થાય છે તે ગતિને પંચમ ગતિ કહેવાય. અને એ પંચમ ગતિ કેવી છે તો કે ચારે ગતિઓથી સાવ ભિન્ન છે, એનાથી તદ્દન વિપરીત છે. હવે એ પંચમ ગતિ કેવી છે એની અહીંયા આગળ વાત કરે છે. પંચમ ગતિ કેવી છે તો કે સ્વભાવ ભાવરૂપ છે. કેવી છે ગતિ? સ્વભાવ ભાવરૂપ છે. પોતાનો જેવો સ્વભાવ છે એવા ભાવરૂપે ગતિ છે. જો ગતિમાં પણ અહીંયા એ પોતાનો સ્વભાવ એમાં પ્રગટ થાય છે. ચાર ગતિની વાત લઈએ તો એમાં એ પોતાના સ્વભાવ ભાવરૂપ નથી. મનુષ્ય ગતિ લઈએ કે દેવની ગતિ કે તિર્યંજની ગતિ કે નરકની ગતિ લઈએ તો એ આત્માનો જેવો સ્વભાવ છે એવા ભાવરૂપ નથી. મનુષ્ય થયો છે તો એની ગતિમાં એ શું કરે છે તો કે પરમા એ કર્તૃત્વ બુદ્ધિ કરે છે. મનુષ્ય થઈને એ શું કરી રહ્યો છે? પરમા એ કર્તાપણું કરી અને એ પોતાનું આખું જીવન નષ્ટ કરી નાખે છે અને એમ જ એ કરતો આવ્યો છે. ભલે મનુષ્ય થયો, સંજ્ઞી થયો, સંજ્ઞી થયો એટલે મન છે, વિચારી શકે છે, વિકલ્પો કરી શકે છે, સમજી શકે છે, એવો સંજ્ઞી થયો છે, છતાં પણ એ કરે છે શું? પોતાનું જે સ્વરૂપ નથી, પોતાનો જે સ્વભાવ નથી, એવું કાર્ય કરી રહ્યો છે. શું? કે પરમા એ કર્તૃત્વ બુદ્ધિ કરી રહ્યો છે કે પરનું હું કામ કરું છું, બીજા બધાના કામો એ કરે છે એવા ભાવ સાથે એ જીવી રહ્યો છે. કરી નથી શકતો પણ એ પોતે માને છે એટલે મિથ્યા શ્રદ્ધા રૂપે એ રહ્યો છે. એનો એ ભાવ છે એનો ભાવ એ પોતાનો સ્વરૂપમાં જેવો ભાવ છે એવો ભાવ નથી. એટલે એ સ્વભાવ ભાવરૂપ નથી પરિણમતો, એ હંમેશા વિભાવ ભાવરૂપે જ પરિણમે છે. સમ્યક દર્શન થાય પછી જ એને ખ્યાલમાં આવે કે શું સ્વભાવ છે ને કેવો સ્વભાવ પોતાનો ભાવ કેવો હોય એનો ખ્યાલ પછી આવે. ત્યાં સુધી તો એ ખ્યાલ પણ નથી આવતો. દેવની ગતિમાં એ શું કરે છે? એ જ કામ કરે છે. મનુષ્યમાં દેવમાં કોઈ ફેર નથી લાંબો, ફક્ત શરીરની રીતે ફેર છે થોડો, એ સિવાય બીજી રીતે જોવા જઈએ તો કંઈ નહીં. એવા ને એવા રાગ દ્વેષ ત્યાંય હોય છે, સમ્યક દ્રષ્ટિ નથી. અને જો દેવ થયો છે તો એ શું કરે? એ ત્યાં પણ એ જ ઈચ્છા, ખૂબ ઈચ્છાઓ કર્યા કરે. પેલા મોટા દેવને આમ છે એટલે આસક્તિ એને ખૂબ હોય, અને ઈર્ષાનો ભાવ અને તૃષ્ણા પણ ઘણી જ હોય, એટલે એમાં ને એમાં એ પાપનો બંધ કરીને તિરેંચમાં જાય. સમ્યક દર્શન વિનાના મોટાભાગના દેવો જે છે એ છેવટે તિરેંચમાં જ જાય છે. કોઈ કોઈ એ મનુષ્ય થાય, બાકી મોટાભાગે એ દેવો તિરેંચમાં જ જાય. નરકની ગતિ હોય તો એમાં પણ શું છે? એ ક્યાં પોતે પોતાના આત્મ સ્વભાવ ભાવે પરિણમે, ત્યાં તો દુઃખનો કોઈ પાર નથી. એમાં એને ધર્મ ક્યાંથી યાદ આવે? આર્થ ધ્યાન કરે, ક્રોધમાં ને દ્વેષમાં જે રહે છે, તિરેંચની પણ એવી જ દશા છે. તિરેંચને પણ બહુ દુઃખ છે. આ એકેન્દ્રિયને તો એનાથી પણ વિશેષ દુઃખ છે. એકેન્દ્રિયને તો ખૂબ દુઃખ છે. આ તમારા બેકયાર્ડમાં જે ઘાસ ઉગેલું છે ને, એ દરેકે દરેક એક એક ઘાસ જે છે ને એ ખૂબ દુઃખી છે. તમારા એ બેકયાર્ડમાં ઉગેલા જે આ વૃક્ષો છે, જે કંઈ ઝાડ પાન જે દેખાય છે, એ બધા ખૂબ દુઃખી છે ને, અને ખૂબ એમને દ્વેષ છે. કેમ દ્વેષ છે? તો પર્યાપ્તિ નથી ને એટલે દ્વેષ છે. પર્યાપ્તિ નથી, પ્રાપ્તિ નથી થઈ આપણને, જે પર્યાપ્તિ જે છે એ પર્યાપ્તિ એમને નથી, એટલે બિચારા ખૂબ એને કારણે દ્વેષ ભાવમાં ખૂબ દુઃખી છે. અને એને લીધે થઈ અને એકેન્દ્રિયમાંથી ફરી પાછા એકેન્દ્રિયમાં, એકેન્દ્રિયમાંથી મરીને ફરી પાછા એકેન્દ્રિયમાં, એમ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે છે. એકેન્દ્રિયમાંથી બહાર નીકળવું બહુ દુર્લભ છે, અતિ અતિ મુશ્કેલ છે. પ્રભુ, તમને તો રત્ન ચિંતામણી જેવો આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો, મનુષ્યની ગતિ પ્રાપ્ત થઈ, સંઘની પચેન્દ્રિય થયા અને પાછા રહી જતું હતું, તો તમે સારા કુળમાં જન્મ્યા અને એથી વિશેષ કરીને એટલી સારી સમજ મળી, અને એથી વધારે જેને કહીએ સિરમોર, એટલે શ્રેષ્ઠ વાત કહીએ તો તમને જૈન દર્શન મળ્યું, એના પુસ્તકો મળ્યા, એના પ્રવચનો મળ્યા, આટલું બધું મળ્યું. હવે કંઈ બાકી રહ્યું નથી, પૂર્ણપણે અનુકૂળતાઓ મળી. અને હજી પ્રમાદમાં રહેશો તો પ્રભુ ક્યાંથી ચાલશે? તો પંચમ ગતિની વાત હવે આપણે અહીંયા કરી રહ્યા છીએ, કે એ સ્વભાવભાવરૂપ પંચમ ગતિ છે. આ ચારેય ગતિમાં એ આત્માના સ્વભાવભાવરૂપ કંઈ નથી. તો પંચમ ગતિ તો સ્વભાવભાવરૂપ છે, તેથી ધ્રુવપણાને અવલંબે છે. એ ધ્રુવપણાને અવલંબે છે. એ ધ્રુવપણું શું છે એનો વિચાર આપણે આવતી વખતે સ્વાધ્યાયમાં કરીશું અને વધારે એનો વિસ્તાર કરીશું. આ પહેલી ગાથામાં કુંદકુંદાચાર્ય ભગવાને ઘણી બધી વાતો કહી દીધી છે બે લીટીમાં, કે એમાં જે ભાવ પડ્યા હતા એ જ ભાવને અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકારૂપે બહાર લાવ્યા છે, અને એના ઉપર ગુરૂદેવે 19 વખત પ્રવચન કર્યા છે, અને જે સ્પષ્ટતા કરી છે એ અદભુત છે. એ બધાના આશ્રયે આપણે સ્વાધ્યાય કરીશું. આજના સ્વાધ્યાય સંબંધી જો કોઈ પ્રશ્ન હોય તો લઈએ. પ્રાવૃત એટલે પ્રકરણ કહી શકાય, એક એક અર્થ એવો થાય છે. બીજો પ્રાવૃત અર્થ, બીજો પ્રાવૃતનો અર્થ એ થાય છે કે જે આખો ગ્રંથ લખવામાં આવ્યો હોય એને પણ પ્રાવૃત કહેવાય. આખો એક વિષય ઉપર આખો વિસ્તારથી જે રચના કરવામાં આવી હોય એવું એને પણ પ્રાવૃત કહેવાય છે. એટલે આપણે 12 અંગ અને 14 પૂર્વની વાત કરીએ ને, પછી 14 પૂર્વમાંથી એમાં એ 10મા પૂર્વની અંદર ને એમાં પણ એના આટલા બધા પાછા વિભાગ હોય ને, એમાંથી એક વિભાગ લઈએ ને એ પછી એને પ્રાવૃત કહેવામાં આવ્યું, એને એ પ્રાવૃત કહેવામાં આવે છે. અષ્ટ પ્રાવૃત, ષટ પ્રાવૃત. અષ્ટ પ્રાવૃતમાં શું છે? એ આખો ગ્રંથ જે છે એમાં 8 પ્રકરણ છે, મૂળ 8 પ્રકરણ છે. દર્શન પ્રાવૃત, ચારિત્ર પ્રાવૃત, શીલ પ્રાવૃત. એટલે એ પ્રાવૃતને પછી અર્ધમાગધી ભાષામાં અથવા તો આપણે પ્રાકૃતમાં એને શું કહેવાય? પાહુડ કહેવાય. પ્રાવૃત એટલે પાહુડ, એટલે અષ્ટ પાહુડ. એ ગ્રંથનું નામ અષ્ટપાહુડ છે ને, એ અષ્ટપાહુડ કહો કે અષ્ટ પ્રાવૃત, એમાં આઠ એવા ભાગ છે. ભેટ, ના ભેટ શબ્દ એમાં નથી. ભેટ તો પ્રાભૃતની ભેટ આપવામાં આવી એમ. જો અહીંયા ભાવાર્થની અંદર એ ત્યાંથી જે લેવામાં આવ્યું છે ને એમાં પણ એ રીતે આપ્યું છે કે ભાવાર્થમાં અહીંયા છે કે ગાથા સૂત્રમાં આચાર્ય વક્ષામે કહ્યું છે તેનો અર્થ ટીકાકારે વચ પરિભાષણે ધાતુથી પરિભાષણ કર્યો છે. તેનો આશય આ પ્રમાણે સૂચિત થાય છે કે ચૌદ પૂર્વમાં જ્ઞાન પ્રવાદ નામના પાંચમા પૂર્વમાં બાર વસ્તુ અધિકાર છે, તેમાં પણ એક એકના વીસ વીસ પ્રાવૃત એટલે અધિકાર છે બરાબર. તેમાં દસમા વસ્તુમાં સમય નામનું જે પ્રાવૃત છે તેના મૂળ સૂત્રોના શબ્દોનું જ્ઞાન, એટલે પ્રાવૃતમાં પાછા સૂત્રો હોય એટલે એ પ્રાવૃતમાં આપણે ભેટ એ અર્થ અહીંયા નથી બેસતો, બીજો અર્થ હશે કેમ કે ભાષામાં એવું હોય છે કે ઘણા અર્થો નીકળતા હોય છે એટલે અહીંયા પણ એ અહીંયા એ જ અર્થ નીકળે છે બરાબર છે ને. એ ભેટણું લઈને જાય બીજી જગ્યાએ બીજી રીતે વાત છે પ્રભુ, એ આગળ વાત એ જુદી રીતે છે. સમયસારનું ભેટણું એ વાત બરાબર છે, પણ આ તો પ્રાભૃત શબ્દની વાત છે. સમયસાર પોતે જ પ્રાભૃત છે એમ, સમય એ પ્રાભૃત છે એટલે અહીંયા અહીંયા ભાવાર્થમાં અહીંયા આવે જ છે. આ ગાથાના જ ભાવાર્થમાં અહીંયા એ રીતે આવે જ છે કે આ વસ્તુ અધિકાર છે, તેમાં પણ એક એકના વીસ વીસ પ્રાભૃત એટલે અધિકાર છે, અને તેમાં દસમા વસ્તુમાં સમય નામનું જે પ્રાભૃત છે તેના મૂળ સૂત્રોના શબ્દોનું જ્ઞાન તો પહેલા મોટા આચાર્યોને હતું. એટલે પ્રાભૃતના મૂળ સૂત્રો એટલે પ્રાભૃતની અંદર સૂત્રો આવતા હોય એટલે એ શું થયું, એક આખો સૂત્રોનો સમૂહ થયો બરાબર છે. એટલે અહીંયા એ રીતે છે. જો પછી આગળ પણ અહીંયા લખ્યું છે આચાર્યોને હતું અને તેના અર્થનું જ્ઞાન આચાર્યોની પરિપાટી અનુસાર શ્રી કુંદકુંદાચાર્યને પણ હતું, તેમણે સમય પ્રાભૃતનું પરિભાષણ કર્યું. હવે પરિભાષણ જે છે એ એટલે એ વિવેચનના અર્થમાં એ આખી વાત લેવામાં આવી છે. પરિભાષણ પરિભાષા સૂત્ર એટલે એની વ્યાખ્યા કરી પરિભાષણ કર્યું છે ને, એટલે એટલે સૂત્રની દસ જાતિઓ કહેવામાં આવી છે તેમાં એક પરિભાષા જાતિ પણ છે, અને અધિકારને જે યથાસ્થાનમાં અર્થ દ્વારા સૂચવે તે પરિભાષા કહેવાય. હવે આ પરિભાષા પણ કરી એના સૂત્રોની કરી એટલે એમાં સૂત્રો હતા. કે મારું તો કહેવું એ છે કે પ્રાભૃત જે છે એ સૂત્રોનો સમૂહ છે, એમાં સૂત્રો હતા એટલે અહીંયા એનો અર્થ એવો છે. હા પ્રકરણ કહીએ આપણે, કેમ કે જેની અંદર આ બધું આવતું હોય એટલે માટે મેં પ્રકરણ શબ્દ મૂક્યો કે એ રીતે પ્રકરણ કહી શકાય આપણે. પણ એ ખરેખર પ્રકરણ કરતા થોડુંક વિશેષ લાગે છે. જેમ કે આપણે અષ્ટપાહુડ લઈએ છીએ એટલે અષ્ટપ્રાભૃત, તેમાં એક એક પ્રકરણ કહેવા કરતા ખરેખર એ પૂર્ણ પ્રકરણ છે કે જેમાં બધું જ એ વિશે આવી જતું હોય. એક કોઈક ટોપિક જે લેવામાં આવ્યો હોય એ ટોપિક વિશેનું બધું જ આવી જતું હોય એવી વસ્તુ છે. એટલે એ આઠે આઠ જે ટોપિક એમાં લેવામાં આવ્યા એ પૂરેપૂરા આવી જતા હોય એવું એ છે. એટલે પ્રકરણ કરતા પણ કંઈક વિશેષ કહી શકાય એવું, છતાં પ્રકરણ આપણે એમ કહીએ છીએ. ટુકડા જેવું થઈ જાય છે, હા એને પણ આપણે કહીએ. એટલે પ્રકરણ કરતા વિશેષ થાય છે, એ વિશેષ થાય છે કેમ કે એ એકમાંનું એક એ કેટલાક પ્રકરણો ભેગા થાય ત્યારે એક આખું થાય એવો આપણે સામાન્ય રીતે એનો અર્થ કરીએ છીએ. જ્યારે પ્રાભૃત જે છે એ પૂર્ણ છે, એનો જે વિષય છે એ વિષય માટે એ પૂર્ણ છે એટલે એના કરતા થોડું વિશેષ છે. અને એવા પ્રાભૃતનું ભેટણું ભેટની વાત છે ને એ તો એને એ સમયસાર ને પ્રાભૃત કહ્યું અને સમયસાર રૂપી ભેટણું લઈને જવાની વાત એ રીતે એ વાત તો કરી છે. હા બોલો પ્રભુ. બરાબર, તમારી વાત બરાબર છે એમ નહીં, એટલે આખો કાળ કેમ કે સમય ઘણો લાગ્યો ને. આખો કાળ લખવાની શરૂઆત કરી ને પૂરું કર્યું ત્યાં સુધીનો આખો કાળ હશે એ દરમિયાનમાં એ પોતે પોતાના સ્વરૂપમાં પણ ગયા. અને ગુરુદેવે પણ એમ કહ્યું છે કે એ વખતે એમની દ્રષ્ટિ તો પોતાના સ્વરૂપ તરફ જ હતી એમ, એવી સ્પષ્ટતા એમને કરી છે. એટલે પોતે અને આમ પણ જો આપણે સમ્યક દર્શનમાં પણ એ રીતે આપણે લઈએ છીએ કે સમ્યક દ્રષ્ટિને સમ્યક દર્શન થયા પછીથી એની પરિણતિની વાત લઈએ છીએ ને ત્યારે એની શુદ્ધ પરિણતિ અપેક્ષાએ કહેવાય છે કે પરિણતિ એની શુદ્ધ કઈ રીતે, તો કે દ્રષ્ટિ એની આત્મા તરફ રહે છે એ રીતે. શુદ્ધ પરિણતિ અને શુદ્ધ ઉપયોગમાં ફેર, એમનો ઉપયોગ શુદ્ધ હતો એ વખતે એમ નથી કહેવું, એ વખતે શુદ્ધ ઉપયોગ નહોતો કેમ કે શુદ્ધ અને શુભ બંને ઉપયોગ હતા, બરાબર છે ને? એટલે તમે જે કહો છો એ પ્રમાણે કે એમને બારમાં જ હોય, બારમાં હોય ત્યારે જ આ લખાય ને, લખાય ત્યારે તો એ બારમાં જ હોય, શુભ ભાવ જ હોય. એટલે એ વખતે શુદ્ધ પરિણતિ તો ચાલુ જ રહે છે. શુદ્ધ પરિણતિ એટલે ઉપયોગ શુદ્ધ એમ નહીં, પણ આત્મા તરફનું જે જોડાણ લક્ષ્ય એ તો રહે જ છે. અને છતાં આ લખાય છે, અને લખાય છે ત્યારે શું છે કે એના સંબંધીના જ વિકલ્પો હોય, એટલે એમાંથી એ વિકલ્પો સહિત પોતે પાછા આત્મામાં જયારે જાય એટલે વધારે ને વધારે એમાં ઊંડાણમાં જવાય છે, એટલે કે સ્થિરતાનો પુરુષાર્થ વધારે થતો જાય છે. દ્રષ્ટિ આત્મા તરફ જ રહી, દ્રષ્ટિ આત્મા તરફ રહી, પણ બહારમાં ઉપયોગ જે છે એ ઉપયોગ બદલાયો. એ વખતે ઉપયોગ લખવા તરફ હતો, પણ એ વખતે પણ એ જે ઉપયોગ બહાર લખવા તરફ છે, પણ એ લખે છે ત્યારે એનો વિષય જે છે એ વિષય તો પાછો આત્મા જ છે, વિષય છે એ તો એમનો આત્મા જ રહ્યો. હા, પ્રવચન રત્નાકરમાં પણ એ વાત સારી રીતે લીધી છે એમણે. એટલે જે ગુરુદેવના પ્રવચનો ઉપરથી જે સંકલન આખું થયું છે એમાં પણ એ વાત એ રીતે લીધી છે કે એમને એ વખતે પણ એવું પોતાના સ્વરૂપ તરફનું લક્ષ્ય રહેતું હતું. ભલે લખતા હોય ત્યારે બરાબર છે, પણ લખતા હોય ત્યારે પણ એમાં વિષય તો એ જ હતો ને એમ. જો હું તમને એમાં એક સરસ વાત આમાંથી આપું, પ્રવચન રત્નાકરમાં જે ભાવાર્થ લેવામાં આવ્યો છે ને એમાં અહીંયા છે કે અમૃતચંદ્રાચાર્ય કહે છે કે મારી પરિણતિમાં થોડી અશુદ્ધતા છે, એ મારા લક્ષ્ય બહાર નથી, હું શુદ્ધ જ થઈ ગયો અને અશુદ્ધતા આવે છે એ બધી નિજરી જાય છે એમ નથી. અશુદ્ધતા આવે છે એટલી મલિન દશા છે, એટલો કર્મનો બંધ થાય છે તેમાં મોહકર્મ નિમિત્ત છે. પર્યાયમાં અશુદ્ધતા છે એ મારાથી મારામાં વ્યાપ્ત છે, માટે એમ ગર્વમાં ન ચડી જઈશ કે સંકિત થઈ ગયું એટલે બસ સર્વ થઈ ગયું. કર્મનો થોડો બંધ થાય છે એમાં અશુદ્ધતા નિમિત્ત પણ છે. જુઓ, દ્રષ્ટિનું જોર તો ધ્રુવ ઉપર છે અને પર્યાયમાં શુદ્ધતા અને અશુદ્ધતા બંને અંશોનું જ્ઞાન યથાર્થ વર્તે છે. આ ગુરુદેવના વચન છે કે દ્રષ્ટિનું જોર તો ધ્રુવ ઉપર છે અને પર્યાયમાં શુદ્ધતા અને અશુદ્ધતા બંને અંશોનું જ્ઞાન યથાર્થ વર્તે છે. શુદ્ધ દ્રવ્યનું જેને પ્રયોજન છે એટલે જે જ્ઞાનમાં શુદ્ધ પૂર્ણ દ્રવ્ય સ્વભાવ જ્ઞાયક વિતરાગ સ્વભાવ ભાવ ધ્રુવ એકરૂપ સ્વભાવનું જ પ્રયોજન છે, એવા દ્રવ્યાર્થિક નયની દ્રષ્ટિએ હું શુદ્ધ ચિન્હ માત્ર મૂર્તિ છું. એ જે વાત ચિન્હ માત્ર મૂર્તિની જે વાત લીધી છે એમાં એ વાત એ આવી જાય છે, ગર્ભિત છે કે એમને પણ દ્રષ્ટિનું જોર તો ક્યાં રહેતું હતું, સ્વરૂપ ઉપર જ દ્રષ્ટિ રહેતી હતી, ધ્રુવની જ દ્રષ્ટિ હતી. એટલે દ્રષ્ટિનું જોર તો ધ્રુવ ઉપર જ છે અને પર્યાયમાં શું છે એ શુદ્ધતા અને અશુદ્ધતા બંનેના અંશો છે, એટલે શુભ ભાવ પણ એમાં સાથે રહ્યો છે. એટલે એ આખા કાળ દરમિયાનની વાત એમાં લીધી છે, પરિણતિ માટે એ આખો સમય જે ગાળો લીધો છે. પણ પર્ટિક્યુલર તમે જે વાત કરી એ પ્રમાણે એ જે વખતે લખતા હતા એ વખતે કંઈ પોતે પોતાના ધ્યાનમાં હતા, શુદ્ધ ભાવમાં શુદ્ધ ઉપયોગ હતો એમ નહોતું, એ વાત એમ છે. એટલે એ સમજી લેવાનું છે કે જ્યારે બહાર આવે ત્યારે જ લખે, એટલે શુભ ભાવમાં જ ગ્રંથ તો લખાયો છે. પણ બીજાના શુભ ભાવ હોય લખવાના એમાં અને અમૃતચંદ્રાચાર્યના શુભ ભાવ લખવાના છે એની અંદર બહુ ફેર છે. અને એ ફેર આ રીતે છે કે દ્રષ્ટિનું જોર એમનું ધ્રુવ ઉપર રહેતું હતું, બીજા બધાને એવું દ્રષ્ટિનું જોર ન હોય, એવી પરિણતિ ન હોય. બરાબર છે ને? તો આજનો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ, સુખતામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણભુ પદ તેવરતે જયતે પ્રણભુ પદ તેવરતે જયતે.